શ્રોતા મિત્રો, હું પારુલ મહેતા આજે તમારી મુલાકાત કરાવીશ હિરલબેન ચાવલા સાથે, જેઓ અહીંયા સિડનીમાં હોલિયા ડાન્સ એકેડેમી ચલાવે છે. તો હિરલબેન, સૌ પ્રથમ તમે આ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવાની પ્રેરણા કઈ રીતે મળી તેનું અમારા પ્રેક્ષકોને થોડું જણાવશો?
હા, એકચ્યુઅલી હું ક્લાસિકલ ડાન્સર છું અને મારા ગુરુજી જે ઇન્ડિયામાં ઈલાક્ષીબેન ઠાકોર છે, એમણે મને પ્રેરણા આપી હતી કે તારી અંદર જે ટેલેન્ટ છે એ ઓફકોર્સ તું બીજાને પાસ કર અને હું એમાં તને પૂરો સપોર્ટ કરીશ. તો એમના સપોર્ટથી મેં મારી ઇન્સ્ટિટ્યૂટ મેં શરૂઆત કરી હતી.
એની માટે કોઈ રજીસ્ટ્રેશન, કોઈ ક્વોલિફિકેશન કે કોઈ કાઉન્સિલના અપ્રુવલ્સ જોઈએ છે?
હા, શ્યોર. તમે ઓસ્ટ્રેલિયાની અંદર કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એની અંદર તમારે ઓસ્ટ્રેલિયન બિઝનેસ નંબર જરૂરી હોય છે. ઇટ્સ કોલ્ડ એબીએન નંબર. એ એક ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. પ્લસ આ ઇન્સ્ટિટ્યૂટ તમે કોઈ પણ નાની મોટી ઊભી કરો તો એના માટે પબ્લિક ઇન્સ્યોરન્સની જરૂર હોય છે, જે તમારે કોઈ પણ ઇન્જરી કોઈને થઈ હોય કે કંઈ પણ થયું હોય તો તમે એ ઇન્સ્યોરન્સ દ્વારા કવર કરી શકો છો. તો આ બેઝિક થિંગ તમારે જરૂરી હોય છે. અને બીજી વસ્તુ કે તમે મને પૂછ્યું કે કાઉન્સિલની રિક્વાયરમેન્ટ, તો કાઉન્સિલની રિક્વાયરમેન્ટની અંદર આ બંને વસ્તુની જરૂર હોય છે કે તમારી જોડે એબીએન નંબર અને ઇન્સ્યોરન્સ હોય તો તમને એ લોકોની પ્લેસ પ્રોવાઈડ કરે.
એટલે હવે આ ડાન્સ ક્લાસ તમે ચલાવો તો સમજો કે ઘરેથી કોઈ ચલાવતું હોય તો એ લોકોને આડોશી પાડોશી કે બધાની કોઈની પરમિશન લેવાનું મેન્ડેટરી છે, લાઈક ફરજિયાત છે કે એ લોકોએ આજુબાજુવાળાની પણ પરમિશન લેવી પડે?
ફરજિયાત તો નથી, પણ અહીંયા આગળ તમને ખબર છે કે તમે કોઈ પણ ડાન્સ વસ્તુ એવી છે કે મ્યુઝિક અને સ્ટેપ્સ વગર તમે કરી ના શકો.
અવાજ તો થવાનો
જ. એટલે આજુબાજુવાળા વોઇસ પોલ્યુશન ને લીધે તમને તકલીફ રહે. બીજું, પેરેન્ટ્સ તમારે ત્યાં સ્ટુડન્ટ એટલે પોતાના કિડ્સને લાવવા મૂકવાનું કામ કરતા હોય તો પાર્કિંગના પ્રોબ્લેમ પણ રહેતા હોય છે. તો ઘરે ચલાવો તો તમારે નેબર જોડે, પડોશીઓ જોડે તમારે ડીલ કરવાનું રહે છે. અને ઇટ્સ એ હાર્ડ છે થોડુંક, લિટલ બિટ, કે તમે બધાને કન્વિન્સ કરી શકો.
હિરલબેન, બીજો એક સવાલ એવો આવે કે આજના જમાનામાં તમે ઇન્ડિયન ક્લાસિકલ, ભારતનાટ્યમ કે કથક કે એવા બધા ડાન્સની સાથે કોમ્પિટિશન જોઈએ તો આપણને આ વેસ્ટર્ન ડાન્સીસ જેમ કે જેઝ, બેલે એ બધું હોય છે, તો એની સાથે પેરેન્ટ્સ અને કિડ્સની ડાયલેમા શું હોય છે? ક્લાસિકલ શીખવા માટે એ લોકોનો રસ હોય છે કે થોડું ફોર્સફુલી છોકરાઓ આવતા હોય છે, કે તમારું ઓબ્ઝર્વેશન શું છે?
મારા ઓબ્ઝર્વેશનમાં એવું છે કે ઓવરઓલ હું જોવા જઉં તો યુરોપિયન કન્ટ્રી એ આપણું કલ્ચર અપનાવતા હોય છે. તે એ લોકો આપણું ક્લાસિકલ ડાન્સ છે, આપણા સંસ્કૃત શ્લોક એ બધું લર્ન કરી રહ્યા છે, જ્યારે આપણા લોકો, એકચ્યુઅલી આમ કહું છું તો હું ઇન્ડિયન માટે, એ લોકો વેસ્ટર્ન કલ્ચર વધારે અપનાવતા હોય છે કે એ લોકો શીખવાનું પસંદ કરે કે લેટિન, ઝેઝ, સાલ્સા, કન્ટેમ્પરરી આ બધા ડાન્સ શીખે છે. પણ હું સાચું કહું તો અત્યારના હાલની અંદર થોડી ઘણી જાગૃતિ પેરેન્ટ્સમાં આવી છે, એ લોકો આપણા કલ્ચર તરફ વળી રહ્યા છે કે આ બધું મેઇન બેઝિક શું છે આપણા ડાન્સનો. તો કોઈ પણ ક્લાસિકલ ડાન્સ ફોર્મ એ આપણું બેઝિક છે જે 5000 વર્ષ જૂનું છે. અને આ 5000 વર્ષ પહેલા મંદિરોમાં દેવદાસીઓ કરતી હતી અને એના દ્વારા એનું અલગ અલગ રૂપ થતા થતા આજે આપણે બોલીવુડ છે, ફોક છે, એ બધું આવ્યું છે. પણ બેઝિક છે એ ફક્ત કોઈ પણ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ છે. અને પેરેન્ટ્સ હવે મારી પાસે એવા વધ્યા છે કે એ આ કલ્ચર તરફ વળી રહ્યા છે કે આપણા કિડ્સને કઈ રીતની કેળવણી આપવી. આ બધું તો શીખવું ઇઝી જ છે, તમે કોપી કરીને ટીવીમાંથી પણ શીખી શકો છો, પણ કોઈ પણ ઇન્ડિયન ડાન્સ તમે કોપી કરીને નહીં શીખી શકો. તો એના માટે હવે જાગૃતિ આવી રહી છે અને એમાં હું પણ પ્રયાસ કરું છું કે વધારે જાગૃતિ આવે.
ઘણા શ્રોતા મિત્રોને ખ્યાલ નહીં હોય કે આ તમારા જે ડાન્સનું પેશન છે એ તમે પાર્ટ ટાઈમ કરો છો, ફૂલ ટાઈમ દરેક જણની જેમ તમારે એક ફૂલ ટાઈમ જોબ પણ છે. તો તમે એ સ્વિચ ક્યારેક કરી શકો ખરા કે તમે ડાન્સને ફૂલ ટાઈમ પ્રોફેશન બનાવી શકો અહીંયા સિડનીના સંજોગોમાં જોતા?
મને જે ડાન્સ પ્રત્યે લગાવ છે એ પ્રમાણે તો હું હા જરૂર કહીશ, પણ એ બહુ જ અઘરું છે. કારણ કે અહીંયા સ્ટુડન્ટ જ ના હોય, સ્ટુડન્ટ સ્કૂલે જતા હોય. પ્લસ મેં તમને કીધું છે કે અહીંયા કાઉન્સિલ હાયરિંગ આફ્ટર સ્કૂલ અને વીકેન્ડ ની અંદર બહુ જ બુક થઈ જતા હોય છે. હું ફૂલ ટાઈમ કરું પણ સામે સ્ટુડન્ટ જ ના આવી શકે સ્કૂલના પ્રોબ્લેમના લીધે, યુનિમાં જતા હોય બધાના લીધે. તો ફૂલ ટાઈમ કરવું હાર્ડ છે, બધાની પ્રાયોરિટી અલગ હોય છે. મારા માટે પેશન છે કે હું મારું મારી જે કળા છે અને મારી જે વિદ્યા છે હું નેક્સ્ટ જનરેશનને પાસ કરું. પણ બધાને એ કન્વિનિયન્ટ નથી હોતું કે એ સ્કૂલ પણ સ્કૂલને લીધે, યુનિના લીધે, વર્કના લીધે બધા 100% ટાઈમ ના આપી શકે.
હવે કોઈ શ્રોતા મિત્રો હોય જે ઘર ઘરાવ કદાચ ડાન્સ શીખડાવતા હોય, આપણો ઇન્ટરવ્યુ સાંભળે અને એમને થાય કે ના મારે પણ હિરલબેનની જેમ રજીસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ કરી અને આગળ વધવું છે, તો એમના માટે તમે શું સલાહ આપશો? અને તમારી કોઈ આવી કોઈ અહીંયાની સિડનીની કે અહીંયા ઓસ્ટ્રેલિયા આવ્યા પછીની એવી કોઈ કરિયરની હાઈલાઇટ કે એ સાંભળીને એ લોકોને પ્રોત્સાહન મળે એવું કંઈ તમે શેર કરી શકશો?
હા શ્યોર. જ્યારે હું 10 યર્સ પહેલા ઓસ્ટ્રેલિયામાં આવી ત્યારે એની પહેલા હું ઇન્ડિયાની અંદર મારો ઇન્સ્ટિટ્યૂટ ચાલતી જ હતી અને મેં 8 વર્ષ ત્યાં કરેલું હતું. અને અહીંયા આવ્યા પછી હું સ્ટુડન્ટ વિઝા ઉપર હતા. કેવી રીતે ક્લાસમાં આગળ વધવું એનો કોઈ રસ્તો જ નહોતો. તો મેં શરૂઆત કરી કે ચલો ઘરેથી આપણે સ્ટાર્ટ કરીએ. પણ ઘરની અંદર આવવાથી પ્રોફેશનલ લાગતું નહોતું, તો ઇન્કવાયરી પણ બહુ ઓછી થાય. કોઈ પ્રિફર ના કરે પેરેન્ટ્સ કે ના ઘરે જ છે તો પછી આ વસ્તુ સારી નહીં એમ. પછી મેં સ્કૂલની અંદર ટ્રાય કર્યો કે સ્કૂલની અંદર હું હાયર કરું પ્લેસ અને હું એની એની અંદર કરું. તો મારા માટે આ બધી જે બેઝિક રિક્વાયરમેન્ટ હતી એ શરૂઆતમાં બહુ જ સ્ટ્રગલફુલ હતી. પણ જેમ હું આ કન્ટ્રીમાં આવી કે આની ઓકે આ કન્ટ્રીમાં તમે છો તો એબીએન નંબર, આ ઇન્સ્યોરન્સ, વન બાય વન સ્ટેપ મેં પછી જાણ્યા. શરૂઆતની અંદર બહુ જ અઘરું પડતું હતું. જે પણ ઘરે ચલાવતું હોય એ ઘરે ચલાવવા માટે પણ ક્યારે પણ કઈ પણ વિદ્યાર્થીઓને કઈ પણ પ્રોબ્લેમ થાય ઇન્જરી જેવા, તો એ તમે ઇન્સ્યોરન્સમાં કવર નથી કરી શકતા. તો અહીંયા રૂલ્સ વધારે પડતા સ્ટ્રીક હોવાથી હું પ્રિફર કરું કે ભલે તમારા પાસે સ્ટુડન્ટ ઓછા હોય, જસ્ટ શરૂઆત હોય, પણ તમે બેઝિક વસ્તુ તમે શરૂઆત કરો. લીગલી જે પ્રોસેસ થતી હોય એ પ્રમાણે જ મેં જે બેઝિક તમને આઈડિયા આપ્યો એ કવર કરીને આગળ વધો. તો આઈ થિંક સો શરૂઆતમાં સ્ટ્રગલ છે મારી જેમ, પણ આગળ જઈને સક્સેસ મળશે જ. બીજી અચીવમેન્ટ માં હું તમને મારું એ કહી શકું કે અત્યારના જે મારી જોડે પેરેન્ટ્સ મારી જોડે જે રિસ્પેક્ટથી કામ કરી રહ્યા છે અને જે સ્ટુડન્ટ મારી જોડે પ્રેમથી કામ કરી રહ્યા છે એ સૌથી મોટું અચીવમેન્ટ મને લાગે છે. આ સ્ટ્રગલફુલ લાઈફ મારી જર્નીની અંદર હું તમને કહું તો સિડની ની અંદર મને પહેલો ચાન્સ મળ્યો કે મેં નરેન્દ્ર મોદીની અંદર મારા એડલ્ટ સ્ટુડન્ટ સાથે મેં અરીનાની અંદર ઇન્ડોર પરફોર્મ કર્યું અને મારા સ્મોલ કિડ્સ જે અંડર 14 હતા એ લોકોએ આઉટસાઇડ ઓફ ધ અરીના પરફોર્મ કર્યું અને મારા નાના મોટા દરેક સ્ટુડન્ટને નરેન્દ્ર મોદી ઇવેન્ટની અંદર એ લોકોને ચાન્સ મળ્યો. અને એ ચાન્સમાં હું ખરેખર પ્રાઉડ કરું છું.
અને તમે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં કયો કે બિઝનેસમાં કયો એક ગુજરાતી ફિમેલ તરીકે ઘણી નામના મેળવી છે.
આપણી SBS દ્વારા જે આપણે ગુજરાતીઓને શેર કરો છો કે જે નવા લોકો અમારી પછી જે આવવાના છે એ લોકોને હેલ્પફુલ થઈ શકીએ અમે, બસ એવી જ પ્રાર્થના છે. અને બીજું કે આપણે આ કોઈ પણ નવા કોઈ પણ કલાકારો આ ઓસ્ટ્રેલિયામાં આવતા હોય છે એને હું પણ હેલ્પફુલ થઈ શકું એવી મારી ઈચ્છા છે. અને કોઈને પણ ક્યારે પણ કઈ પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો. અને બસ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સ્થાન આપ્યું આ જગ્યા ઉપર.